1298 શ્રી સમયસર શ્લોક 23 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સાત પ્રવચન નંબર 318
ચાર પરમાનો 23મા કરસનો ભાવાર્થ જો આત્મા બે ઘડી ઉદગળ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, તેમાં લીન થાય, સ્વરૂપમાં લીન થાય, પરિસર આવે પણ ડગે નહીં, તો ઘાતી કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય. બે ઘડી સ્વરૂપમાં લીનતા થવાનું ફળ કેટલું મોટું છે. માત્ર બે જ ઘડી, સાધનાનો કાળ કેટલો? બે ઘડી. અનંત કાળ સંસારમાં પરિભ્રમણ એ પ્રકારના વિપરીત જીવને સંસ્કાર, તેમ છતાં સ્વભાવનું બળ કેટલું? કે બે જ ઘડી સ્વરૂપમાં લીનતા થાય, અનંતકાળ પૂદગલ દ્રવ્ય સાથે અભિન્ન અભેદતા અભિન્નતા અને અભેદતાના પરિણામ કર્યા. હવે એ પ્રકારથી છૂટીને, એટલે કે પૂદગળ દ્રવ્યથી ભિન્ન થઈને, દેહ આદિ શરીર પણ પૂદગળ છે, વધારે ઘનિષ્ઠ સંબંધ તો શરીર સાથે છે, એનાથી ભિન્ન થઈને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, એ અનુભવમાં લીનતા અવશ્ય હોય જ. અનુભવ હોય અને લીનતા ન હોય એમ ન બને. લીનતા છે એ ચારિત્ર છે, અનુભવ છે તે જ્ઞાન છે. અને એવો અનુભવ કરે, એવો અનુભવ કરે, એવી લીનતાને એકાગ્રતા કરે કે કોઈ પણ પ્રકારનો પરિસર આવે તો પણ એ લીનતામાં ભંગ પડે નહીં, ચલિત ન થાય, અચલિત રહે, એવી લીનતા કરે તો ઘાતી કર્મનો નાશ કરી, ઘાતી કર્મ જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અને અંતરાય, કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષ દશા નિર્વાણ દશાને પ્રાપ્ત થાય. યદી યહ આત્મા, મેને કોઈ ભી આત્મા દો ઘડી કે લીએ પૂદગળ દ્રવ્ય સે ભિન્ન હોકર કે અપના શુદ્ધાત્મ સ્વરૂપ કા અનુભવ કરે, શુદ્ધાત્મ સ્વરૂપ મેં ધ્યાન સે એકાગ્રતા સે લીન હો જાય, એસા લીન હો જાય, એસા લીન હો જાય કે કોઈ ભી પરિસર ઉપસર્ગ પ્રતિકૂળતા આને સે ચલિત નહીં થાય, વિચલિત નહીં થાય, તો દો ઘડી મે દો ઘડી કી સાધના મેં કેવલ જ્ઞાન કી ઉત્પત્તિ હોતી હૈ ઓર ચારો ઘાતી કર્મ કા નાશ હોતા હૈ, મોક્ષ કી પ્રાપ્તિ હો જાતી હૈ. સાધના ઇતની બલવાન હૈ, કહેને કા આશય યહ હૈ કે સાધના ઇતની બલવાન હૈ. એટલી વાત અહીંયા અપેક્ષિત છે કે એવું બે ઘડી સ્થિર થવું, સ્વરૂપમાં લીન થવું, એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન પહેલાં કોઈ પણ સાધકને ચોથા પાંચમા ગુણ સ્થાને સંભવિત નથી, એટલી વાત અહીંયા અપેક્ષિત છે. નહીતર કોઈ એમ વિચારી લે શ્વેતાંબરામના એ પ્રમાણે કે ભલે ને શાક સુધારતા સુધારતા પણ જો બે ઘડી લીન થાય ને તો કેવું જ્ઞાન થઈ જાય. એ લોકોમાં એવી કથાઓ બહુ રચી છે, ભાઈ ફલાણો નહોતો તો એ નાચતો 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 સ્વરૂપમાં લીન થઈ ગયો, તો એને દોરી ઉપર કેવળ જ્ઞાન થઈ ગયો, દોરડા ઉપર નાચતા નાચતા. દોરડા ઉપર નાચવાની કળા હોય છે ને, હા એ લાચી કંઈક આવે છે એવું નથી. ભલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ દ્રવલિંગી સાધુ હોય પણ ગુણસ્થાન હજી ચોથું હોય અને બે ઘડી લીનતા આવીને કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, ન થાય, લીનતા રહી જ નહીં, છૂટી જાય. પાંચમા ગુણ સ્થાને પણ એટલી લીનતા રહે નહીં, છઠ્ઠો ગુણ સ્થાન તો વિકલ્પનું છે. સાતમા ગુણ સ્થાને પણ એટલી લીનતા ન રહીએ પણ છઠ્ઠું સાતમું આવ્યું હોય ને જો લીનતા થઈ જાય તો સીધો આઠમું નવમું દસમું ગુણ સ્થાન ચડી જાય. અંતર્મુહૂર્તમાં ઉપરના ગુણ સ્થાનોમાં આરૂઢ થઈને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે, એટલી વાત અહીં અપેક્ષિત લેવી. અને એ વિષયમાં પૌરાણિક કથામાં ભરત ચક્રવર્તીમાં ભેદ છે. દિગંબર આમના એ પ્રમાણે ભરત ચક્રવર્તીને વૈરાગ્ય આવ્યો અને મુનિદશા અંગીકાર કરી પછી તરત જ અંતર્મુહૂર્તમાં જેવું સાતમો ગુણ સ્થાન આવ્યું એવું છઠ્ઠા ગુણ સ્થાને આવ્યા જ નહીં, સીધા શ્રેણી ચડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. આ લોકોએ સિદ્ધાંત બદલવો છે એટલે એમ લીધું કે મહેલમાં હતા, અરીસા ભુવનમાં હતા, એક ખાલી એક વીંટી નીકળી ગઈ અંગૂઠી અને વૈરાગ્ય આવ્યો અને બસ આત્માના વિચારમાં ચડી ગયા. એ તો વિચારને ધ્યાન સમજે છે, આત્માના વિચારે ચડી ગયા અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ ગઈ. બહુ સસ્તું બનાવી નાખ્યું છે કેવળ જ્ઞાનને. શું કે સમ્યક દર્શન કેમ થાય છે, ભેદ જ્ઞાન કેમ થાય છે, એ વિષય ત્યાં નથી. મૂળમાં તો એ વિષય ત્યાં નથી, એવું બન્યું છે. એટલે પછી આગળની વાતોમાં તો ગડબડ થાય એ સ્વાભાવિક છે. કેટલાક મૂળ સૂત્રો ને મૂળ વચનો જે માટે શાસ્ત્રમાં ગૂંથ્યા છે આત્માનુભવનું એવું મહાત્મ છે તો મિથ્યાત્મનો નાશ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે, માટે શ્રી ગુરુએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. શું કહે છે કે આત્માના અનુભવનું એવું મહાત્મ્ય છે, અનુભવ કી મહત્તા એસી હૈ કે કેવલ જ્ઞાન કી ઉત્પત્તિ અગર દો ઘડી મેં હો સકતી હૈ તો ફિર મિથ્યાત્વ કા નાશ હો કરકે સમ્યક દર્શન કી પ્રાપ્તિ હોના તો બહુ આસાન બાત હો ગઈ, કોઈ બડી વાત નહીં હૈ. ઇસલિયે શ્રી ગુરુને મુખ્ય રૂપ છે, પ્રધાન રૂપ છે આત્માનુભવ કરને કા ઉપદેશ દિયા હૈ. ભારત ભૂષણજી આયે થે, પ્રશ્ન ઉઠાયા થા કે મુમુક્ષુ કી ભૂમિકા કી ઇતની બાતે હમારે શાસ્ત્રોમાં ક્યો નહીં મિલતી, દિગંબર શાસ્ત્રોમાં. જો દિગંબર શાસ્ત્ર હમારે આચાર્યો કે હૈ, ઉસ જમાને મેં ઇતને નિમ્ન કોટિ કે મુમુક્ષુ શાયદ નહીં થે, इसलिए ऐसा उपदेश देने की आवश्यकता नहीं लगी। जैसे कुनकुन आचार्य ने स्वामी साहब 2000 साल पहले लिखे, तो मुमुक्षु की भूमिका की उतनी चर्चा नहीं आई, क्या कारण होगा? वो कल्पना नहीं है, इसका सबूत भी है। कैसे? कि पहले तो सूत्र में ही आचार्य लिखते थे, एक पंक्ति दो पंक्ति में बात भर देते थे, फिर 1000 साल के बाद जो आचार्य हुए उनके पर टीका लिखने लगे विस्तार से। इसके 1000 साल के बाद ज्ञानी पुरुष हुए, वो टीका के ऊपर प्रवचन करने लगे। गुरुदेव ने प्रवचन करके टीकाओं पर बहुत बात समझाई, क्यों ऐसी जरूरत लगी? अब तो गुरुदेव के वचनों में भी अच्छे अच्छे विद्वानों में विवाद है, एक मत नहीं है। इसका मतलब कि गुरुदेव की बात अच्छी तरह समझ नहीं पाते लोग, तो प्रवचन पर प्रवचन देना पड़ता है। ये परिस्थिति खुली हो गई कि नहीं हो गई? तो ये बात नहीं साबित ही था ऐसा कि पहला आटली बड़ी जरूरत नहोती लागती है, श्री गुरु ने इतनी बड़ी जरूरत नहोती लागती है कि आटलू बधु विस्तार से समझावु पड़े। थोड़ू किया तो जाजू समझी लेता था। सरलता ने भी योग्यता नहोती। अत्यारे तो केवा परिणाम थाय छे जीवन में, मुश्किल पड़े, कहवू मुश्किल पड़े, ये बात घनी गड़बड़ छे। तेवीसमो कोष्ठ, હવે એક દલીલ આપે છે અજ્ઞાની જીવની તરફથી આચાર્ય દેવ પોતે દલીલની ગાથાની રચના કરી છે। હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છે, એટલે અજ્ઞાની પોતે એમ કહે છે કે મને શંકા પડે છે, આપ એમ કહો છો કે શરીર ને આત્મા ભિન્ન છે, તો એ વાત કઈ બહુ ગળે ઉતરતી નથી। અપ્રતિબુદ્ધિ એટલે અજ્ઞાની જીવ, જેને જ્ઞાન નથી એવો જીવ કેવું કહે છે, કેવી દલીલ કરે છે એની ગાથા છે। જદી જીવો ન શરીરમ તીર્થય રાય રિય સંથુદી તે ચેવ સવાવી હવદી મિચ્છા તેણ દો આદા હવદી દેહો જીવ હોય ન દેહ તો આય કે પ્રતિબુદ્ધ કહે છે કે જો જીવ છે તે શરીર નથી, તો તીર્થંકરને આચાર્યોની સ્તુતિ, તીર્થંકરને આચાર્યોની સ્તુતિ કરી છે તે બધી એ મિથ્યા થાય છે। તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ જ છે, અમારી સમજણ શાસ્ત્રોથી પણ પાકી થાય છે એમ કે છે, અમારું અજ્ઞાન શાસ્ત્રોથી દ્રઢ થાય છે એમ કે છે। તો થાય કે ન થાય? થાય। શાસ્ત્રની અંદર તીર્થંકર દેવની સ્તુતિ આવે ત્યારે એમના શરીરની સ્તુતિ આવે છે, આચાર્યોની સ્તુતિ આવે ત્યારે પણ એમના શરીરની સ્તુતિ આવે છે. જો શરીરને આત્મા જુદા હોય તો એવી સ્તુતિ શું કરવા બનાવી હોય, એવી સ્તુતિ શું કરવા કરે. માટે અમારી માન્યતા તો દ્રઢ છે કે શરીર છે તે જ આત્મા છે, આત્મા છે તે જ શરીર. ઠીક, સૌને પોતાનો ફાવતું મળે એવું છે શાસ્ત્રની અંદર. મતલબ ક્યાં હોવા, શાસ્ત્ર મેં એસી એસી ભી બાત હૈ કે અજ્ઞાન ભી દ્રઢ હો જાય और जिसका जो रुचि है वो ही पकड़ेगा. देखो हमारी बात है, देखो हमारी बात आई, देखो हम कहते हैं वही बात है. इस तरह से शास्त्र स्वाध्याय करना नहीं चाहिए. शास्त्रों में तीर्थंकर देव के भगवान की शरीर की स्तुति करके भगवान की स्तुति है ऐसा बोले हैं. तो तीर्थंकर का आत्मा और शरीर एक ही बात हो गई ना, अलग अलग आ रहा है कि नहीं, शास्त्र में खुली बात है. और द्रव्यानुयोग कहता है कि एक द्रव्य दूसरा द्रव्य का कुछ नहीं करता, भगवान भी हमारा कुछ नहीं करता. और भगवान की भक्ति में हम वही बात करते कि आप तो तरण तारण हैं, हम तो अंधे थे, हमारी आंखें आपने खोली, हम तो अज्ञानी थे, आपने हमको ज्ञानी बनाया, हम तो संसार में डूब रहे थे, आपने हमको तार दिया. अगर भगवान है कुछ नहीं कर सकता तो ऐसी बातें क्यों आती है. सब बात मिलेगी, अज्ञान दृढ़ करने के लिए भी ये बातें तो समझो तो मिलेंगे. એટલે શાસ્ત્ર સમજવાની પણ કોઈ પદ્ધતિ હોય છે. ગમે તે માણસ શાસ્ત્ર વાંચી લે અને એને જ્ઞાન થઈ જાય એવું બને નહીં. એ તો અજ્ઞાની અનાદિના અજ્ઞાનને ઘૂંટશે નહીં, ઘૂંટે એની શી ખાતરી. પોતાની મળે શાસ્ત્ર વાંચવા જશે તો પોતાના અજ્ઞાનને બળવાન કરશે નહીં, એની શી ખાતરી. એવું થવાનો પૂરો સંભવ છે. એટલે શાસ્ત્ર તો જ્ઞાનીના સમાગમે અથવા જ્ઞાનીના ચરણે સમજવા યોગ્ય છે. ટીકા, જે આત્મા છે તે જ પુદ્ગલ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે. જે આત્મા છે તે જ પુદ્ગલ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે. જો એમ હોય, જો એમ ન હોય તો તીર્થંકર આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છે. શું કહે છે, ટીકામાં તો આટલું લાંબુ અર્થ કર્યો છે, એક જ વાક્ય દીધું છે. यदि एवं आत्मा तदेव शरीर पुद्गल द्रव्य न भवे तदा एम कर श्लोक लिखो छे. जो आत्मा छे शरीर न हो तो पछी आवी जे स्तुति छे, नीचे स्तुति नो श्लोक छे, आवी जे स्तुति छे ए स्तुति खोटी ठरे छे. ए वात ज खोटी ठरे छे. તો કે ખોટી જ છે પણ એ વાત. ત્યારે પ્રશ્ન થાય કે એવી ખોટી વાત લખી શું કરવા, લોકોને ભ્રમ થાય એવું શાસ્ત્રમાં શું કરવા લખ્યું. તો કે એની પાછળ પણ હેતુ છે, એની પાછળ પણ હેતુ છે. શરીરનો સંયોગ કેટલો ગાઢ છે એમ બતાવવું છે, ખાલી બે એક છે એમ નથી બતાવવું. પાડોશીને કાકા કે મામા કહેવાનો રિવાજ હોય. વાત સાચી છે કે ખોટી છે, ખોટી છે. બહુ ઘનિષ્ઠ સંબંધ હોય પણ પોતાના પિતાશ્રીનું બાળપણમાં અવસાન થઈ ગયું હોય, પાડોશીએ એટલું ધ્યાન રાખ્યું હોય, મદદ કરી હોય, જો ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, એના હક પણ કર્યા, બીજું બધું કર્યું, પાડોશી છે ને બધું. છોકરાઓ એમ કે આ તો અમારા બાપને ઠેકાણે છે, પાડોશી નથી હો, અમારા બાપને ઠેકાણે છે એમ કે. તમારે શું થાય, બોલો. માણસ ઘરના માણસની જેટલો રસ લેતો હોય તો કોઈ પૂછે કે આ તમારે શું થાય, તો કે આમ મારા પાડોશી છે પણ અમારા બાપના ઠેકાણે હોય ને, અત્યાર સુધી બધું એને જ કર્યું છે. પણ એ બાપ કહેવાનું, બાપના ઠેકાણે કહેવામાં બહુ ફેર છે. જો બાપ કહે તો અનર્થ થઈ જાય. એમ વ્યવહારમાં ગમે તેમ બોલાય, પણ એની પાછળ પણ કંઈક કહેવામાં આવે છે કે અમારો સંબંધ ઘણો ઘનિષ્ઠ છે, સંબંધ ઘણો ઘનિષ્ઠ છે, એવો તો એની અંદર સંકેત, ઇન્ડિકેશન જરૂર આવે છે. એમ દેહને આત્માનો ઘનિષ્ઠ સંબંધ છે એ વાત તો એની અંદર છે, પણ એમ નથી કે દેહને આત્મા એક જ છે, તો અનર્થ થાય એમ છે. શ્લોક છે 24મો. કાંત્યેવ સ્નપયંતિયે દશદિશો ધામના નિરુંધંતિયે ધામોહા મમહ સ્વિનામ જનમનો મુષ્ણંતિ રૂપેણયે દિવ્યેન ધ્વનિના સુખમ શ્રવણયો સાક્ષાત્ ક્ષરંતો અમૃતમ વંદ્યાસ્તે અષ્ટ સહસ્ત્ર લક્ષણધરા તીર્થેશ્વરાઃ સુરયઃ. તે તીર્થેશ્વરાઃ સુરયઃ વંદ્યાઃ. તે તીર્થંકર અને આચાર્યો વંદવા યોગ્ય છે. એવા જે તીર્થંકરો છે, આચાર્યો છે, એ વંદવા યોગ્ય છે. કેવા છે તે કે પોતાના દેહની કાંતિથી દશે દિશાઓને ધોવે છે, નિર્મળ કરે છે. દશે દિશામાં જેટલી ગંદકી મેલ છે, દસ દિશા એટલે શું, ચાર પૂર્વ પશ્ચિમ ઉત્તર ચાર દિશા, એના ચાર ખૂણા એને વિદિશા કહે છે. દિશા વિદિશા, વિદિશા નામનું શહેર છે એમ કહીએ. અને ઉપર ને નીચે, ચાર ને ચાર આઠ ને બે દસ, એટલે બધી બાજુ, કોઈ ખાલું ન કહ્યું, કોઈ બાજુ ખાલી ન રહ્યું. કેવા એમના શરીરની તેજ છે, કાંતિ એટલે તેજ. તીર્થંકર પરમાત્માના શરીરની કાંતિ, એની તેજ એટલું છે કે દશે દિશામાં પ્રકાશ 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 થઈ જાય. સમૂહ શરણમાં ક્યાંય બત્તી મૂકવી પડતી નથી, ટ્યુબલાઇટ, કોઈ પ્રકારની લાઇટ, કોઈ લાઇટ નથી, મર્ક્યુરી હોલોસોલ કઈ મૂકવું નથી પડતું. પ્રકાશ 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 હોય છે. સૂર્યચંદ્રના પ્રકાશ ઝાંખા પડે એટલો બધો પ્રકાશ, કેટલો, હજારો સૂર્ય ને હજારો ચંદ્ર ભેગા થાય એથી પણ વધારે પ્રકાશ હોય છે. બોલો, દિવસ રાતની ખબર જ ન પડે. દિવસ છે કે રાત છે એ ભૂલી જાય માણસ, વાર તારીખ તો ભૂલી જ જાય, પણ દિવસ રાત ભૂલી જાય એટલો પ્રકાશ હોય છે. તો એની સ્તુતિ કરી છે, એનો પ્રશંસા કરી છે શાસ્ત્રમાં. એક દશે દિશાઓના અંધકારને દૂર કરે છે, પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે. એ જ લીધું છે. શું એ ધામના ઉદ્દામ મહિમ્નામ ધામ નિરુંધંતિ, પોતાના તેજ વડે, તેજનો પુંજ એટલો બધો છે, પ્રકાશ, પ્રકાશનો પુંજ એટલો અંદર છે, પ્રકાશ છૂટે છે શરીરમાંથી. એમાં છે ને હાઇફન કર્યો છે, એનો અર્થ કે આમ જે તીર્થંકર દેવ છે ને એને મુનિન્દ્ર કહેવામાં આવે છે, એને મુનિન્દ્ર કહેવાય. મુનિઓમાં શ્રેષ્ઠ, મુનિઓમાં જેમ કે મુનિ દશામાંથી કેવળ જ્ઞાન પ્રગટ થયું છે ને, એટલે એમને મુનિન્દ્ર પણ કહેવામાં આવે છે. મુનિઓમાં પણ આચાર્યો શ્રેષ્ઠ છે, આચાર્યોમાં પણ તીર્થંકરો એમ કે, એટલે એટલે તીર્થંકર આચાર્ય એમ. તીર્થેશ્વરાહ સુરયઃ, સૂરી એટલે આચાર્ય, પછી આચાર્ય પદમાં જેને લાગ્યું એને પાછળ સૂરી લગાડાય છે. ફલાણા અમૃતચંદ્ર સૂરી એમ કહેવાય, અમૃતચંદ્ર આચાર્ય પણ કહેવાય ને અમૃતચંદ્ર સૂરી પણ કહેવાય. સૂરી કે એટલે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ નહીં, આચાર્યને બીજા શબ્દોમાં સૂરી કહેવાય છે. તીર્થેશ્વરાહ સુરયઃ એમ કીધું છે, તીર્થંકર એવા આચાર્યો એમ, કારણ કે હાઇફનનો અર્થ એની સાથે એવો થાય છે. વચ્ચે જે હાઇફન લીધો છે બોલો, છદમસ્ત નથી લેવા, છદમસ્તના શરીરમાં એટલું તેજ ન હોય, એ તો તીર્થંકરની પ્રકૃતિ છે, પુણ્ય પ્રકૃતિ છે. પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, પોતાના રૂપથી લોકોના મન હરી લે છે. તીર્થંકરનું શરીર એટલું બધું રૂપાળું હોય છે કે લોકોનો મનને મોહ થઈ જાય છે. શું મુષ્ણંતી, એ રૂપેણ જનમનઃ મુષ્ણંતી. હં, મુષ્ણંતી એટલે ચોરી લેવું સંસ્કૃતમાં. હરી લે છે એટલે ચોરી લે છે, હરણ કરી લે છે. એટલે એમાં શું છે કે છેલ્લે છદમસ્તનું શરીર ગમે તેવું હોય, બેડોળ પણ હોય, ગમે તેવું હોય, તોય તે કેવળ જ્ઞાન થાય એટલે પરમ અવતારિક શરીર થઈ જાય, અને એકદમ ઘાટેલું શરીર થઈ જાય. ઘાટેલું એટલે નમણું, બધા અવયવ માપ સર ઘાટવાળા હોય, નાક કાન આંખ કપાળ ખંભો હાથ પગ બધો એકદમ ઘાટેલું હોય, દુબળું નહીં, જાડું નહીં, બાળપણું નહીં, યુવાનપણું નહીં, વૃદ્ધપણું નહીં, કાંઈ ન દેખાય. જો પ્રતિમા તમે કેવી કહેશો, યુવાન કહેશો, વૃદ્ધ કહેશો, બાળક કહેશો, કાંઈ નહીં દેખાય. બાળ યુવાન વૃદ્ધ એક અવસ્થા ન દેખાય, એ વિશેષતા છે. અને ભલે રંગ ગમે તેવો હોય, લાલ હોય, કાળો હોય, પારદર્શક હોય, સોનેરી હોય, રૂપેરી હોય, દો રત્તા દો સાંભળા, 24માં બે લાલ છે, બે સાંભળા છે. કાળા એટલે ઘનિષ્ઠ કાળો રંગ હોય, કાળા પથ્થર જેવો, પણ રૂપ રૂપનો અંબાર હોય. એમના ભગવાન હતા, સાંભળા હતા, એમના કુટુંબમાં સાંભળા વધારે છે, શ્રી કૃષ્ણ બી સાંભળા હતા. લાલ એટલે લાલ ચણોઠી જેવું શરીર હોય, પણ પારદર્શક હોય. કાળું હોય તો પારદર્શક હોય, આપણે સ્ફટિક પાષાણ હોય ને એવું, સ્ફટિક જેવું પારદર્શક. સોનેરી હોય તો પારદર્શક હોય, અને કલરલેસ એટલું હોય એવું એવું પારદર્શક પણ હોય. નીલ મર્દગંગા એમ કરીને છે આખો શ્લોક છે એનો, અને નીલ વાદળી રંગના, નીલ નીલ કલરનું, પન્નાના કલરનું, એ બધા કલર હોય છે ભગવાનના શરીરના, ભિન્ન ભિન્ન કલરના, જે રત્નોના કલર છે એ બધા કલર આવે છે. सोलह कंचन वर्ण, सोल तीर्थंकरों सोनेरी कलर नाता, आठ तीर्थंकरों जुदा जुदा कलर नाता, लाल काला नीला वादली एवी रीते, પણ બધા જ એટલા રૂપાળા એટલા રૂપાળા હોય એટલા રૂપાળા યાદ નથી, પણ સુવર્ણ રંગે હોવા જોઈએ. એ સુવર્ણપુરીમાં આવ્યા છે ને બધા, સુવર્ણગઢમાં આવ્યા. પૂછો ને તે બેન્સરને વળી, એની કોઈ વિચાર આવ્યો તો પૂછી લે. પોતાના રૂપથી લોકોના મન હરી લે છે, બહુ મનોહર મૂર્તિ લાગે છે એકદમ, જોવે તો આંખ ઠરે. આંખ ઠરે એટલે આંખ નો મટકો મારવાનું મન ન થાય, કે એટલી વાર પણ એની હવે બેસી જ રહીએ. વાણી બંધ થાય તો ઊભા ન થાય, માણસો ઊભા ન થાય, વાણી બંધ થાય, ઉપદેશ બંધ થાય તો એમની સામે બેસી જ રહીએ. જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ એવી મૂર્તિ હોય. મનોહર મૂર્તિ તેરી હો તોરી હો નિરખી નિરખી મનોહર મૂર્તિ તોરી હો આનંદગંજીએ ગાયું છે. શાંત સુધારસ જીવતી નિરખત તૃપ્તિ ન હોય, તૃપ્તિ જ ન થાય, ધરાવું જ નહીં ને કોઈ, એવું તો એમનું શરીરનું રૂપ હોય. દિવ્ય ધ્વનિની વાણીથી ભવ્યના કાનમાં સાક્ષાત સુખામૃત વરસાવે છે. દિવ્ય ધ્વનિનો વરસાદ વરસે, ધોધમાર વરસાદ વરસે, અને જાણે કાનમાં અમૃત રેડતા હોય, અમૃતની ધાર થતી હોય, એવી રીતે તેમની વાણીમાં મીઠાશ હોય છે. એ પ્રકારના પુણ્યવાળા જુઓ ને, લાખો કરોડો રૂપિયા ભેગા કરે છે જાણનારા આર્ટિસ્ટ હોય છે કે નહીં. આ લતા મંગેશકર કોઈ પ્રદેશનો છે, ઓલો હું નામ છે પણ બહુ, માઇકલ જેક્સન વલણ પછી ગધેડાની જેમ રહેલો પાડતો. એનો પૂન એના પૂન હોય તો લોકો મીઠું લાગે, હા એવું નહીં. એટલે એના કરતા તો કાંઈક પણ દિવ્યધ્વનિનો જે સ્વર હોય છે, જગતમાં કોઈ વાજિંત્ર કોઈનો અવાજ કોઈનું ગવ્યની બરાબરીમાં ન હોય, કોઈ સરખામણી ન થઈ શકે એવી મીઠાશ વાણીની હોય છે. અને એમાં પણ આત્માને સુખ થાય એવો ઉપદેશ, કેવો ઉપદેશ, સુખ થાય એવો ઉપદેશ, એટલે સુખરૂપી અમૃત જાણે એમની ધાર કરતા હોય. જેમ ભૂખો માણસ મિષ્ટાન ખાય, ભૂખથી નબળો પડી ગયેલો હોય, નબળાઈ આવી હોય ભૂખને કારણે, અને મિષ્ટાન થાય, એમ કહેવાય કે 32 કોઠે દીવા થાય એને, એમ કહે છે ને, ઇડિયોમેટિક લેંગ્વેજ છે. એમ પ્રદેશે પ્રદેશે આત્મરૂચિથી સરાબોર થઈ જાય આત્મા, પોતાની આત્મવૃત્તિથી તરબોળ થઈ જાય, એવી દેવી ધ્વનિથી વર્ષા હોય છે. એ વખતે મહિમા કરી હોય ઓઘે ઓઘે, ઓખંડ જુદી વસ્તુ છે. મહિમા કરી હોય, ભક્તિ કરી હોય, પૂજા કરી હોય, નાચ નાચ્યા હોય, કાંઈક કર્યું હોય બધું, પણ બધું ઓઘે ઓઘે ઓછી ને થાય જુદી વાત. અને 1008 લક્ષણોને ધારણ કરે છે એવા છે. 1008 આપણે બોલીએ છીએ ને, 1008 શ્રી મહાવીર સ્વામી દરેક તીર્થંકરને અથવા દરેક કેવળ જ્ઞાનીને 1008 લક્ષણો હોય છે. આચાર્યોને કંઈક 108 લક્ષણો હોય છે, એવી રીતે વિશેષતાઓ એમની બધી. એમાં શરીરની વિશેષતાઓ, વાણીની વિશેષતાઓ, બધું જ્ઞાનની વિશેષતાઓ બધું આવી જાય છે. રિદ્ધિ સિદ્ધિ લબ્ધિની વિશેષતાઓ, અતિશયોની, ચમત્કારોની, બધું આવી જાય છે. સમ્યક દ્રષ્ટિને 8 અંગ છે, સમ્યક દર્શનના 8. ઇત્યાદિ તીર્થંકર આચાર્યોની સ્તુતિ છે તે બધી મિથ્યા ઠરે છે. હા, પછી શ્લોક પછી સંસ્કૃતિકા છે. ઇત્યાદિકા તીર્થંકરાચાર્ય સ્તુતિ સમસ્તાપી મિથ્યા સાત. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પૂતગળ દ્રવ છે, આત્મા છે તે જ શરીર છે, તે જ પૂતગળ દ્રવ છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહ્યું આ રીતે અજ્ઞાની જીવની દલીલ છે કે શાસ્ત્રમાં આવી મજાની સ્તુતિ આવે છે. અમારી માન્યતા તો દ્રઢ થાય છે, શરીર તે જ આત્મા છે, આત્મા છે શરીર છે, અમને તો કંઈ નથી. હા, ગાથાના સપોર્ટમાં બધા કળશ છે, ગાથાના વિષયને ખોલે છે. ગાથા છે, સૂત્ર છે, એમાં ટૂંકેલું છે, પોતે પદ્યમાં અને ગદ્યમાં સ્પષ્ટીકરણ આપે છે. ટીકા એટલે સ્પષ્ટીકરણ. સમજાવવું, ટુ એક્સપ્લેન. એટલે પદની રચના કરે અને પછી પદ એટલે કાવ્ય અને ગદ્ય એટલે વાક્ય, એટલે ગદ્ય પદ્યાત્મક આખી ટીકા છે. ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી, તું નય વિભાગને જાણતો નથી, તે નય વિભાગ આ પ્રમાણે છે એમ કહે છે. અહીંથી કુંદકુંદ આચાર્ય દેવ વ્યવહારની અને નિશ્ચયના વિષયનો વિસ્તાર કરશે, કેમ કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ બંને પ્રકારે ઉપદેશ આવ્યો છે. એટલે વ્યવહારની પદ્ધતિ શું છે, નિશ્ચયની પદ્ધતિ શું છે, નય એટલે જોવાનો દ્રષ્ટિકોણ, વ્યૂ પોઈન્ટ, જોવાનો દ્રષ્ટિકોણને નય કહે છે. એક જ પદાર્થને, એક જ વાતને, એક જ પર્યાયને, એક જ વસ્તુને, એક જ ગુણને અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. જોવાના દ્રષ્ટિકોણ કેટલા છે જ્ઞાનમાં, કે અનંત, કેટલા અનંત જોવાના દ્રષ્ટિકોણ અનંત છે, પણ એટલી ભાષામાં એટલી અનંતતા નથી, એટલે મર્યાદિત જે વચન નય છે એ મર્યાદિત છે, જ્ઞાન નય છે તે અમર્યાદિત છે. નય પ્રમાણે, નય અનુસાર વચન, તેને વચન નય કહે છે. અને જોવાના દ્રષ્ટિકોણને જ્ઞાન નય કહે છે. એ દ્રષ્ટિકોણ આત્મકલ્યાણ બાજુ ઢળતો હોય, ની નય ટુ લીડ બીજો, તો તે સુનય છે, સમ્યક નય છે. કોઈ દ્રષ્ટિકોણ આત્માના અહિત પ્રત્યે, અકલ્યાણ પ્રત્યે દોરી જતો હોય તો તે કુનય છે. સુનય અને કુનય, જેમ કુમતિ અને સુમતિ હોય છે એવી રીતે આ વાત છે. એમાં પણ બે પ્રકાર પડે છે, અથવા સમ્યક નય અને મિથ્યા નય. એમ મિથ્યા નય છે તે એકાંત છે, અને સમ્યક નય છે તે અનેકાંત છે. એમ લેવું. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, નહીં તો બંનેમાં, બંને મિથ્યા પણ હોય છે અને બંને સમ્યક પણ હોય છે. એવું નથી કે નિશ્ચય નહીં તે સમ્યક નહીં ને વ્યવહાર નહીં તે મિથ્યા નહીં, એવું નથી. નહીં, અનેક નયોના ભેદમાં એના મુખ્ય બે વિભાગ છે. એક નિશ્ચય નહીંના વિભાગો છે, એમાં જાય છે કેટલાક નયો, અને કેટલાક નયો વ્યવહાર નહીંના વિભાગોમાં જાય છે. બસ એના ભેદ પર ભેદો ઘણા છે. હા, તે સમ્યક છે. વ્યવહારનો વ્યવહાર, વ્યવહારના સ્થાને સ્વીકાર કરવો તે સમ્યક છે. સમ્યક દર્શનના સમ્યકત્વ શું છે એ આર્ટિકલ નીચે એ વાત લીધી છે. ત્યાં આચાર્ય કહે છે નૈવમ, એમ નથી, તું નય વિભાગને જાણતો નથી. શું? નય, નયની પદ્ધતિને તું સમજતો નથી. તે નય વિભાગ આ પ્રમાણે છે, એટલે કે જે કહ્યું એનો વિભાગ, એનું ખાતું વ્યવહારમાં જાય છે. શરીરને આત્મા કહેવો, પાડોશીને કાકો કહેવો, એ વ્યવહારિક વાત છે. વ્યવહારથી એમ કહેવામાં વાંધો નથી, પણ એમ માનવામાં જરૂર વાંધો છે. એમ કહેવું છે, શરીરને આત્મા કહેવામાં વાંધો નથી, પણ શરીરને આત્મા માનવું એ વાંધો છે. અને આપણે વ્યવહારમાં એમ જ ચાલે છે. પાણીનો ગ્લાસ આપો, શું કહીએ આપણે? પાણીનો ગ્લાસ આપો. શેનો ગ્લાસ છે? સ્ટીલનો છે કે કાચનો છે, પ્લાસ્ટિકનો છે? પાણીનો તો ગ્લાસ બની શકે જ નહીં. ભૂલાણમાં કેમ એમ ભૂલાણું કે ગ્લાસને પાણીનો સંયોગ નજીક છે, એટલે પાણી ભરેલો ગ્લાસ એટલું લાંબુ ન બોલવું હોય તો ટૂંકામાં એમ કહેવાય પાણીનો ગ્લાસ આપો. ઘીનો ઘડો, શેનો ઘડો? ઘીનો ઘડો, પાણીનો ઘડો. ઘડો તો માટીનો છે કે તાંબાનો છે કે સ્ટીલનો છે? બોલવામાં વાંધો નથી, માનવામાં જરૂર વાંધો છે. બસ આવી રીતે વ્યવહાર નહીં પ્રવર્તતો છે. આમ વ્યવહાર નહીં સમજવા યોગ્ય છે. વ્યવહારનયો ભાસદી જીવો દેહોય હવદી ખલુ ઇકો નદુણ ઇચ્છયસ્ય જીવો દેહોય કદાપી એકઠો. જીવ દેહ વન્ને એક છે. પ્રમાણે સ્પષ્ટ કર્યું છે કે વ્યવહારથી વાત છે, નિશ્ચયથી તો બિલકુલ એમ છે જ નહીં. કથાર્થની ટીકા કાલના સ્વાધ્યાયમાં લઈશું. આપણે
જય હો સનાતન દિગંબર, જય ધર્મનો.